તારીખ 24/5/1996 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 158.
એ પહેલાં જ તેને અનુકૂળતાની અભિલાષા હોય છે. સામાન્યપણે સંસારી જીવને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય કર્મના ફળ સ્વરૂપે, એ પહેલાં જ એની અભિલાષા હોય છે. આ મને મળે તો ઠીક, આમ મળે તો ઠીક. તેથી જ્યારે ઉદય કર્મ આવે ત્યારે એકત્વ કરે છે, જ્યારે કર્મનું ફળ આવે પહેલેથી તો અભિલાષા તો કરી બેઠો હોય. જેવું કર્મ ફળ ઉદયમાં આવે એની સાથે એકત્વ થઈ જાય છે. પરંતુ પ્રતિકૂળતામાં જીવ એકત્વ કરે છે તો ત્યાં તેને પ્રતિકૂળતા ન આવે તેવી અભિલાષા હોવાથી એકત્વ થઈ જાય છે. ત્યાં ન આવે એવું પહેલેથી ચિંતવું હોય છે, અનુકૂળતા આવે એવું પહેલેથી ચિંતવું હોય છે. એટલે બંને પ્રકારના ઉદયમાં જીવને એકત્વ થઈ જાય છે. કે કોઈ બીજી અભિપ્રાયની ભૂલ ત્યાં છે નહીં, એમ જ છે. એ જ કારણ, એ કારણ પહેલેથી જ અભિપ્રાયમાં અપેક્ષા બુદ્ધિ હોવાને લીધે એ અભિપ્રાયને અપેક્ષા બુદ્ધિ કહે છે. આ મને હો અને આવું મને ન હો, અનુકૂળતા હો અને પ્રતિકૂળતા ન હો, એવી અપેક્ષા બુદ્ધિ પહેલેથી હોય છે. એટલે એ અભિપ્રાયની ભૂલ છે અને એથી ત્યાં એકત્વ થયા વિના રહે નહીં, અથવા રસ પડ્યા વિના રહે નહીં. એટલે અભિપ્રાયમાં પ્રથમથી એમ હોવું ઘટે છે કે કોઈ સંયોગ અનુકૂળ પણ નથી અને કોઈ સંયોગ પ્રતિકૂળ પણ નથી. જીવની કલ્પના માત્ર છે, મિથ્યા કલ્પના છે, વસ્તુ સ્થિતિમાં એવું કાંઈ નથી. એમ પહેલેથી વાસ્તવિક જ્ઞાનનું દ્રઢપણું હોય તો સાવધાન રહીએ, જાગૃત રહીએ અને અનુકૂળતાને પ્રતિકૂળતામાં ખેંચાય નહીં, રસ તીવ્ર ન થાય. છઠ્ઠું પાડું, પ્રથમ અનાદિથી, હા ઉપર છે તે, પ્રથમ અનાદિથી ચાલ્યો આવતો પરમા અહમ મમરૂપ મિથ્યાત્વનો નાશ કરે. કેવું મિથ્યાત્વનું સ્વરૂપ છે? પરમા પોતાપણું, તે જ મિથ્યાત્વ છે. શરીર, પરિવાર, મકાન, કપડાં, દાગીના, આબરૂ, કીર્તિ, અનેક પ્રકારના જે પ્રારબ્ધને કારણે સંયોગ છે એ આત્માથી ભિન્ન હોવા છતાં પણ એ મારા છે એવું જે અહમપણું, પોતાપણું, એ અજ્ઞાન છે અને એ મિથ્યાત્વ છે. કેમ કે વસ્તુ સ્થિતિ એમ છે, એ તો પર સંયોગ છે, થોડા કાળ માટે એની ક્ષેત્ર સમીપતા છે, એથી વધારે કાંઈ નથી. જ્યારે શરીરનું પણ એમ છે તો બીજા જીવ અને બીજા અજીવ એ તો ક્ષેત્રથી પણ ભિન્ન છે. શરીર તો ક્ષેત્રથી સમીપ છે તો પણ થોડા કાળ પૂરતો એનો સંયોગ છે, અલ્પકાલીન છે એ તો. તેથી તેમાં અહમપણું કરવું, પોતાનું અસ્તિત્વ નહીં હોવા છતાં પણ અહમભાવ કરવો, પોતાપણું કરવું, એ મિથ્યાત્વ છે. સર્વ પ્રકારના અનંત દોષો ઉત્પન્ન થવાનું એ મૂળ કારણ છે અને તેના ફળ સ્વરૂપે જન્મ મરણ કરીને પરિભ્રમણ કરવાનું પણ એ મૂળ કારણ છે. તો પહેલા એનો નાશ કરે ને એ પ્રકારના પરિણામનો નાશ કરે, અભ્યાસ કરીને, પ્રેક્ટિસ કરીને, જે ચીજમાં પોતાપણું ભાસતું હોય, લાગતું હોય, એ ચીજને સામે રાખો, એ વસ્તુને સામે રાખો. એ વ્યક્તિ હોય તો વ્યક્તિને પણ સામે રાખો કે આમાં હું ક્યાં છું, હું તો આમાં ક્યાંય છું નહીં. પછી મને મારાપણું કેમ લાગે છે, બીજી વ્યક્તિમાં મારાપણું નથી લાગતું, બે વ્યક્તિ બાજુ બાજુમાં ઊભી હોય તો પણ. જીવને ભ્રાંતિ છે, ખોટો નિશ્ચય છે, એ જૂઠા નિશ્ચયને નાશ કરી નાખવો જોઈએ. પહેલા એ કરે, એ પ્રકારના અભ્યાસથી પહેલા એમ કરે, એમ કર્તવ્ય છે, એમ કરવા યોગ્ય છે, એ પ્રકારની પ્રેક્ટિસ કરવા યોગ્ય છે. પછી પરરાગરૂપ ભાવનો વિધ્વંસ કરે, પછી રાગને મટાડે. રાગ છે તે પર તરફનો ભાવ છે, પર અભિલાષ છે, એને પણ એનો પણ નાશ કરે. જ્યારે પરરાગ મટે ત્યારે વિતરાગ થાય, જેટલો પરરાગ મટે એટલી વિતરાગતા ઉત્પન્ન થાય. જ્યારે પરપ્રવેશનો અભાવ થયો ત્યારે સ્વસંવેદનરૂપ નિજ જ્ઞાન થાય. આ એક માર્મિક વચન દીપચંદજીનું છે. જ્યારે પરપ્રવેશનો અભાવ થયો, પરપ્રવેશ એવો એક ભાવ થાય છે, એનો અભાવ ભાવ થવો જોઈએ, ત્યારે સ્વસંવેદનરૂપ નિજ જ્ઞાન થાય. અત્યારે સ્વસંવેદનનો અનુભવ કેમ નથી, કે પરપ્રવેશ ભાવનો અનુભવ છે. માટે પરમાં આ આત્માનો પ્રવેશ થઈ શકતો નથી, દ્રવ્ય કે ભાવે. દ્રવ્યથી પણ પ્રવેશ નથી અને ભાવથી પણ પ્રવેશ થઈ શકતો નથી. એ જ પ્રમાણે પર પદાર્થનો પણ, કોઈ બીજા જીવનો પણ પોતામાં દ્રવ્ય કે ભાવે પ્રવેશ થઈ શકતો નથી. આ વસ્તુ સ્થિતિ છે. એ વસ્તુની મર્યાદાનું ઉલ્લંઘન થઈ શકે એવું નથી. છતાં આ જીવ જૂઠી કલ્પના કરીને પરમાં પ્રવેશપણાનો, પરના પ્રવેશપણાનો, પરમાં પ્રવેશપણાનો અને પરના પ્રવેશપણાનો અનુભવ કરે છે. એ જૂઠો અનુભવ છે, થઈ શકતો નથી. જેમ કે અત્યારે સાંભળતા કંઈ અવાજ આવ્યો તો જાણે મારામાં દખલ થઈ, બહારનો કુલાલ છે એને મારામાં દખલ થઈ, પણ તારામાં તો કાંઈ આવ્યું નથી, જાણવા સિવાય કાંઈ બન્યું નથી. કોઈ પણ વસ્તુનો સ્વાદ લીધો તો જાણે એનો રસ, સ્વાદનો રસ મારામાં ઉતર્યો, પ્રવેશ્યો એવો અનુભવ થાય છે. કોઈ સ્પર્શ થાય ઠંડા ઉનાપણાનો, તમારા ખરબચડાપણાનો મને થાય છે સ્પર્શ. જ્ઞાન માત્ર જ્ઞાન થતું હોવા છતાં પણ પરપ્રવેશ ભાવનો અનુભવ થાય છે તે સ્વસંવેદનને રોકે છે. સ્વસંવેદનનો અવરોધ કરનારો ભાવ છે. એ ભાવનો અભાવ થાય ત્યારે જ્ઞાનમાં જ્ઞાનવેદન તો થઈ જ રહ્યું છે, પણ પરપ્રવેશ ભાવને લઈને એ માલુમ પડતું નહોતું. તે પરપ્રવેશ ભાવનો અવરોધ દૂર થવાથી જેવું છે એવું માલુમ પડે છે, એટલું જ નહીં, એની તારતમ્યતા પણ વધી જાય છે. એક તો તારતમ્ય વિશેષ થાય છે અને બીજું અવરોધ હોતો નથી. બંને કારણને લઈને સ્વસંવેદન સારી રીતે અનુભવ ગોચર થાય છે. એટલે બીજો પ્રેક્ટિસનો વિષય આવ્યો કે જ્યાં જ્યાં જ્યારે જ્યારે જે જે પદાર્થના સંયોગમાં આ જીવને પરપ્રવેશ ભાવનો અનુભવ થતો હોય ત્યાં એને અવલોકન કરીને, ભેદ જ્ઞાન કરીને પરપ્રવેશ ભાવને મટાડવો જોઈએ. સ્પષ્ટ વસ્તુનું એ સ્વરૂપ છે કે પરનો પ્રવેશ કે પરમા પ્રવેશ થઈ શકતો નથી, માત્ર જીવ કલ્પનાથી અનુભવ કરે છે. એ કલ્પિત છે, વાસ્તવિક નથી. કલ્પિત હોવાથી એટલે કે વાસ્તવિક નહીં હોવાથી એની તૃપ્તિ પણ થતી નથી, અતૃપ્ત રહીએ છીએ. પણ મોટું નુકસાન સ્વસંવેદન રોકાઈ જાય છે તે છે. પોતાનું સ્વસંવેદન છે એ શાંતિને ઉત્પન્ન કરનારું છે. બીજા ગુણમાં એની અસર એ થાય છે કે સ્વસંવેદન સાથે શાંતિ અભેદપણે રહેલી છે. જ્યાં સ્વસંવેદન રોકાઈ જાય ત્યાં એની શાંતિ પણ રોકાઈ જાય છે અને આકુલતા ઉત્પન્ન થાય છે. શું પ્રશ્ન છે કે અહીંયા એમ કહ્યું કે પરપ્રવેશ ભાવનો અભાવ થયો થાય અથવા થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય, પોતાનું આત્મજ્ઞાન થાય, પણ એ અભાવ ભાવ થાય કેવી રીતે, આ પ્રશ્ન છે. કે પ્રથમ અવલોકન અને પછી ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ અથવા પ્રયોગ થાય ત્યારે વધારે સારી રીતે સમજવા માટે. પરપ્રવેશ ભાવ છે તે ઉલટો પ્રયોગ છે, એ વિચાર નથી. મિથ્યા અનુભવ છે તે જીવના પરિણામનો ઉલટો પ્રયોગ છે. ઉલટા પ્રયોગનો નાશ સુલટા પ્રયોગથી થાય. હવે એ પ્રશ્ન થાય કે સુલટો પ્રયોગ કેવી રીતે કરવો, થાય એટલું ચોખ્ખું કરીએ. કે સમજણમાં તો સ્પષ્ટ સમજાય છે કે નહીં, કે જડ અને ચૈતન્ય અથવા જડ જીવ અને બીજો જીવ સર્વથા ભિન્ન છે. પોતાનો આત્મા અને અન્યનો આત્મા સર્વથા ભિન્ન છે. પોતે અને બીજા પરમાણુ પણ સર્વથા ભિન્ન છે. એ સમજાય છે કે નહીં, કે સમજાય છે. તો પછી એ સમજણને ચાલતા ઉદયમાં લાગુ કરવી એનું નામ પ્રયોગ છે. પ્રયોગ એટલે શું? સમજણને ચાલતા પરિણામમાં લાગુ કરવી તે એનું નામ પ્રયોગ. તો ભિન્ન છે એ સમજાયું, ભિન્ન સમજો સમજવામાં કાંઈ મુશ્કેલી તો નથી ને, કે નથી? ગુરુદેવની કૃપાથી ભિન્નપણું તો બરાબર બધાને સમજાય છે. આપણે ગુરુદેવને સાથે લેવા, આપણે આપણી બુદ્ધિથી એમ નહીં, ગુરુદેવની કૃપાથી એ વાત હવે બરાબર ઘડતો બેઠી છે. હવે એને આપણે લાગુ કરવું છે. અનેક પ્રસંગો છે, સવારમાં ઉઠો ત્યારથી શરીરની પડોજણ ચાલુ થઈ જાય છે. મોઢું સાફ કરવું, નાહવું ધોવું, કપડાં પહેરવા, ચા પાણી નાસ્તો કરવા, આ બધું જે શરૂઆતમાં નિત્યક્રમ ચાલે છે કે નહીં, ત્યાં આ આત્મા પરિણામ કરે છે. જે જે પ્રકારના કાર્યો કરે છે તે તે પ્રકારના કાર્યો કરવા સંબંધીના પરિણામ કરે છે. હવે અહીંયા સમજણ લાગુ કરવાની છે, પ્રયોગ કરવા માટે અહીંયા સમજણ લાગુ કરવાની છે કે મારો આત્મા ભાવ કરવા સિવાય બીજું શું કરે છે. મારો આત્મા ભાવ કર્મસ કરવા સિવાય બીજું શું કરી શકે છે? મારી પહોંચ ભાવ કરવાથી આગળ ક્યાંય છે? નથી. કાચનું વાસણ હાથમાં હોય, ગ્લાસ પાણી પીતી વખતે હાથમાંથી પડી જાય, ભાવ તો ગ્લાસ પકડી રાખવાનો છે. ભાવ પ્રમાણે બધું બને છે ન પણ બને, કેમ એમ છે કે ભાવની પહોંચ અન્ય પરમાણુમાં નથી. એવો સ્પષ્ટ અનુભવ થઈ શકવા યોગ્ય છે અને થાય છે. પોતાના ભાવનું અવલોકન કરે એટલે કે પોતાના ભાવનો અનુભવ કરે કે મારા ભાવમાં ક્યાં સુધી કામ થાય છે, કે ભાવ પૂરો થઈ ગયો બસ, આથી વધારે હું કાંઈ કરી શકતો નથી. થાય પણ છે અને કરે પણ છે, ઉપેક્ષાઓ જુદી જુદી છે. કરતા બુદ્ધિ હોય તો કરે છે અને જ્ઞાતા બુદ્ધિ હોય તો થાય છે. જ્ઞાતા બુદ્ધિમાં આવવું, ભાવ તો થયા જ કરે છે. રોકી દો, રોકી શકો છો. થતા ભાવને, ચાલતા ભાવને, પરિણમતા ભાવને, પરિણામનું જે ચક્ર ચાલે છે એ ચક્રને બંધ કરી શકો એમ નહીં. જે સહજ ચાલે છે, થાય છે, એને કરવાનું શું? એને કંઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે થાય એને રોકી નથી શકાતું. પછી કરવાનો તો પ્રશ્ન જ ક્યાં છે? જેમ કોઈ મશીનથી ચાલતું ચક્કર હોય એને ફેરવવાનો ક્યાં પ્રશ્ન છે? એ તો ફરે જ છે. પણ આ જીવ કરતા બુદ્ધિએ કરીને વિપરીત અભિપ્રાય અને મિથ્યા શ્રદ્ધા રાખે છે કે હું એને કરું છું. એ પણ મિથ્યા અભિપ્રાય ને મિથ્યા બુદ્ધિ છે. અહીંયા તો એટલો પ્રશ્ન છે કે પ્રયોગ કેવી રીતે, સવળો પ્રયોગ કેવી રીતે કરવો. ઉલટો પ્રયોગ તો ચાલુ જ છે જીવનો, હવે સુલટો કેવી રીતે કરવો? કે જે અસ્તિત્વને પરમાં ભેળવી દે છે, પરપદાર્થના ઉદય કાળે અને કાર્ય કાળે, પ્રસંગે પ્રસંગે અને ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય પોતાના અસ્તિત્વને ભિન્ન હોવા છતાં ભિન્ન અનુભવમાં રાખતો નથી. આ ભૂલ કરે છે, ભૂલ સમજાય, અનુભવની ભૂલ છે આ. સમજણની ભૂલ તો બરાબર નથી રહી, ગુરુદેવની કૃપાથી સમજણની ભૂલ નથી, પણ અનુભવની ભૂલ તો છે. હવે અનુભવ તો ખોટો છે એટલે એને ભૂલ કહીએ છીએ. હવે તપાસે ભૂલ ક્યારે નીકળે કે ભૂલને તપાસવામાં આવે ત્યારે? હિસાબમાં પણ ભૂલ ક્યારે દેખાય? કે ફરીને હિસાબ તપાસે ત્યારે. એમ જ્યાં પોતાના પરિણમનને તપાસે ત્યારે જીવને સમજાય છે કે હું ભૂલ કરું છું, મારું અસ્તિત્વ ત્યાં નહીં હોવા છતાં અને મારી પહોંચ નહીં હોવા છતાં કે હું કરું છું, હું ભોગવું છું, એ પ્રકારના મારા એકત્વના પરિણામ છે, એ મને દુઃખ ઉપજાવે છે, એ દુઃખદાયક છે. જગતના જીવોના દુઃખનું મૂળ કારણ, રૂટ કોઝ આ છે. અનેક પ્રાણીઓ છે જગતમાં, એમાં મનુષ્ય છે એ બુદ્ધિમાન અને વિચારવાન પ્રાણી કહેવામાં આવે છે. અને વિચાર શક્તિ બુદ્ધિ શક્તિ ઘણી હોવા છતાં માનવ જાતિએ દુઃખનું મૂળ કારણ ગોતવાનું નિદાન હજી પ્રાપ્ત કર્યું નથી. પ્રતિકૂળતાઓમાં દુઃખ છે એવું સર્વસાધારણપણે સૌ માને છે, એ વાત તદ્દન ભૂલ ભરેલી છે. જ્ઞાનીઓ એમ કહે છે કે એ વાત તદ્દન ભૂલ ભરેલી છે. પ્રતિકૂળતા જેવી કોઈ વસ્તુ સ્થિતિ છે જ નહીં, તારી કલ્પના છે એમ કહે છે. વસ્તુતા એ દુઃખનું કારણ, પરપદાર્થ સાથે જીવનું એકત્વપણું છે, ભિન્ન હોવા છતાં એકપણાનો અનુભવ છે, આ દુઃખનું કારણ છે. આમ તો દુઃખ છે એ દોષને કારણે થાય છે. દુઃખ શેનાથી થાય છે? દોષને કારણે થાય છે. દોષ શેનાથી થાય છે? કે અજ્ઞાન અને મિથ્યાત્મથી થાય છે. જૈન દર્શનનો ઉપદેશ વસ્તુના વિજ્ઞાન આધારિત છે. ઉપદેશનો બેઝા છે, સિદ્ધાંત છે. ઉપદેશ બોધનો મૂળ બેસ આધારશિલા શું છે? સિદ્ધાંત જ્ઞાન છે. અને તેથી સિદ્ધાંત જ્ઞાન હોય તો જ ઉપદેશ બોધમાં ટકી શકાય એવી પરિસ્થિતિ રહે છે. નહીંતર ઉપદેશ બોધ તો અન્ય મતમાં પણ છે. કોઈ ધર્મ દોષ કરવાનો ઉપદેશ તો આપતો જ નથી, પણ નિર્દોષ થવાનો ઉપદેશ આપવા છતાં પણ એનું વિજ્ઞાન ન હોય તો એ ઉપદેશ સફળ થાય નહીં. આ વિશેષતા છે જૈન ધર્મની, આ વિશેષતા છે. એટલે પગલે પગલે વસ્તુના વિજ્ઞાનથી વાત આવે છે, ઉપદેશના પગલે પગલે વસ્તુના વિજ્ઞાનની વાત આવે છે. એ જીનાગમની વિશેષતા છે. શોર્ટકટ હોય અવલોકન કરે. કોઈ પરકા અવલંબન ને પર પ્રવેશ કા ભાવ કા અભાવ કરને કે લીએ કરવા માટે કોઈ પરનું અવલંબન લેવાનું છે. સત્પુરુષ પરમાં નથી આવતા. એમ કે સહેલો રસ્તો શું છે? સહેલો રસ્તો શું છે? એમ કે આ જે બધું જ્ઞાન છે અને આપણે જે જ્ઞાનની ને તત્વજ્ઞાનની વાતો છે એ જરા અઘરી પડે છે, મગજમારી કરવી પડે છે. કંઈક સહેલો રસ્તો હોય તો સારું. તો સહેલા રસ્તામાં તો એટલી સૂઝ આવવી જોઈએ કે મને જે દુઃખ છે હું દુઃખ અનુભવું છું, મૂંઝવણ અનુભવું છું. મૂંઝવણનું દુઃખ છે, પીડાનું દુઃખ છે, અનેક પ્રકારના દુઃખનો અનુભવ થાય છે. એને હું ચાહતો નથી, ઈચ્છતો નથી. તો પછી જેને એ દુઃખ મટાડવાનો ઉપાય અને ઈલાજ અનુભવ સિદ્ધ થયો હોય તેની પાસે મારે જવું જોઈએ. જો આટલી સૂઝ આવે તો પણ એનો ઉપાય સારી રીતે માલુમ પડી શકે. એટલે એ પહેલો ઉપાય એ છે. હા, સંતોએ માર્ગને સરળ કર્યો છે, સહેલો કર્યો છે. આવે છે બરાબર. આ બીજો શું ઉપાય છે? વાત તો ઠીક છે, આ સિવાય બીજી રીતે કરવા માંગે એટલે કે પોતાની મેળે પુસ્તકો વાંચીને ચોપડીઓ વાંચીને કોઈ શીખવા માંગે કે દુઃખનો નાશ કેવી રીતે કરવો તો થઈ શકે કે ન થઈ શકે? એ તો સીધી વાત છે. ઘરમાં 2-3 વર્ષનું 2-3 વર્ષનું બાળક થાય એટલે આપણે એને બાળ ક્રીડાંગણમાં, બાલ મંદિરમાં મોકલીએ છીએ, એને બાલ મંદિર કહીએ છીએ, એને ઠીક સરસ નામ આપીએ છીએ. હે, બાળકોને સ્કૂલ નથી કહેતા, અમારે એને બાલ મંદિર કહે છે. ઠીક, ઘરે જઈને પણ તમે બધું શીખડાવી દો ને. હે, એ બાળકની માતા તે બાલ મંદિરની શિક્ષિકા હોય તો પણ શું થાય? હે, તો પણ એ પોતાના બાળકને બાલ મંદિરમાં જ લઈ જાય. એનો અર્થ શું? કે પદ્ધતિસર ત્યાં બાળકનો વિકાસ થાય એવી એવું શીખવવાની વ્યવસ્થા રાખેલ છે. એટલે એને શીખડાવનાર જોઈએ ટૂંકામાં. એ વ્યવસ્થા તો શ્રીમંત માણસો ઘરમાં પણ કરી શકે. જે જાતના બાળ મંદિરની અંદર એના રમકડાને સાધનો હોય છે એ ઘરમાં લાવીને મૂકી દે, પણ શીખડાવનાર જોઈએ. જોઈએ કે ન જોઈએ? શીખડાવનાર જોઈએ. એમ અહીંયા પણ સદગુરુ જોઈએ. કોઈ સદગુરુ વિના પોતાની મેળે જ્ઞાન પામ્યો હોય એવું તો જગતમાં ક્યારે બન્યું નથી ને બનતું પણ નથી. પાવે નહીં ગુરુ ગમ વિના એહી અનાદિ. ઠીક, અનાદિથી આ પરિસ્થિતિ છે. એટલે એ સૂઝ પહેલાં આવવી જોઈએ. એટલી સૂઝ ન આવે તો જીવ પોતાની મેળે શાસ્ત્ર વાંચશે, પોતાની મેળે પૂજા ભક્તિ કરશે, પોતાની મળે દયાદાન અને જાત્રા જપ તપ વ્રત સંયમ કરીને સંતોષ માનશે, પણ પરિભ્રમણ તપમાં તો એમ ને એમ રખડવાનું રહેશે, પરિભ્રમણ નહીં મટે. જૈન ધર્મ તો પુણ્ય બાંધવા માટે નથી, પણ જૈન ધર્મ તો જન્મ મરણનો નાશ કરવા માટે છે. પહેલા તો મૂળ પ્રશ્ન એ છે કે ધર્મ છે શેના માટે? અનેક પ્રકારની સંસારની પ્રતિકૂળતાઓનો નાશ કરીને અનુકૂળતાઓ મેળવવો એટલા માટે ધર્મ નથી. ખરેખર ધર્મ તો જન્મ મરણનો નાશ કરીને મુક્તિનો માર્ગ પકડવો, મુક્તિનો માર્ગ તે ધર્મ છે, અને એના ફળમાં મુક્ત થવું એટલા માટે ધર્મ છે. એટલી વાત સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે પરપ્રવેશ ભાવનો અભાવ થયો સવળા પ્રયોગથી, સવળા પ્રયોગથી જ્યારે પરપ્રવેશ ભાવનો અભાવ થયો ત્યારે સ્વસંવેદનરૂપ નિજ જ્ઞાન થાય, જેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. એ સ્વસંવેદનરૂપ આત્મજ્ઞાન થાય અથવા પોતાના દ્રવગુણ પર્યાયનો વિચાર કરી નિજ પદને જાણે. પેલો પ્રયોગ કર્યો, હવે આ વિચારની વાત કરી કે પોતાના દ્રવગુણ પર્યાયનો વિચાર કરી નિજ પદને જાણે, એટલે નિજ પદની અસ્તિત્વ મર્યાદાને જાણે અથવા અનુભવે. જાણે એટલે અનુભવે કે મારું અસ્તિત્વ મારા દ્રવગુણ પર્યાયમાં સમાપ્ત થાય છે એ રીતે મારી ભિન્નતાનો અનુભવ મારે કરવો જોઈએ, અથવા 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 કરીને બહુ સારી વાત કરી કે ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે, ઉપયોગની અંદર એટલે ચાલતા જ્ઞાનના વ્યાપારમાં જ્ઞાનરૂપ વસ્તુ છે એને જાણે, જ્ઞાનરૂપ વસ્તુ વિના ઉપયોગ નથી, પર્યાયમાં વસ્તુ છે એમ કે ઉપયોગ છે તે જ્ઞાનનો પર્યાય છે અને પર્યાયમાં વસ્તુ છે, જે જ્ઞાન સામાન્ય છે એને ભગવાન આત્મા કહેવામાં આવે છે, કેમ કે એ અનુભૂતિ સ્વરૂપ છે. 17-18 ગાથાની ટીકામાં કહ્યું કે ન કહ્યું, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળને સદાય અનુભવમાં આવે છે. અનુભવમાં તો પર્યાય આવે છે તો કે નહીં આત્મા આવે છે, પર્યાય ન કીધી ત્યાં, અનુભવ પર્યાય ન થાય તો કે લક્ષ આત્મા ઉપર હોવાથી આત્માના અવલંબને સ્વસંવેદનનો અનુભવ તે આત્માનુભૂતિ છે અને એ આત્માનુભૂતિ છે તે જ જ્ઞાનાનુભૂતિ છે. બે વચ્ચે એને એકત્વ પરિણમન થઈ રહ્યું છે, પરપણાનો નિશ્ચય કારણ છે અને એકત્વ થઈ રહ્યું તે કાર્ય છે. ત્યાં કારણની વાત કરી છે, પરમાગમ છે ને, ત્યાં કારણની વાત કરી છે, કાર્યની વાત કરી છે. આ કાર્ય થઈ રહ્યું છે તે ઉલટું થઈ રહ્યું છે, એનો અભાવ થાય તો સુલટું કાર્ય થાય એમ છે. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે તે કેવી રીતે, આ વિધિનો વિષય છે. કામ કરવાની રીત શું, રીત કયો કે વિધિ કહો કે કાર્ય પદ્ધતિ કયો, એક વાત છે. રીત શું, અગ્નિના તણખામાં ચિનગારી, અગ્નિના તણખામાં ચિનગારીમાં અગ્નિ કેવડો દેખાય છે, કે મોટી લાય લાગે એવડો દેખાય છે કે નથી દેખાતો? એક તણખો ઉડતો હોય હવામાં તો એને નિગ્લેક્ટ કરી શકાય નહીં, જુઓ ક્યાં પડે છે. એમાંય ક્યાંય દારૂખાનું પેટ્રોલ એવું કાંઈ હોય તો વાર લાગે નહીં. તો જેમ અગ્નિમાં મહાઅગ્નિ, તણખામાં મહાઅગ્નિ જોઈ શકાય છે કે નહીં, કેવી રીતે એની શક્તિ છે એટલી માટે, તે અગ્નિના તણખામાં વ્યક્ત શક્તિ, પ્રગટ શક્તિ, પર્યાયની શક્તિ કેટલી કે આખા જગતને વાળે એટલી, વાળે કે ન વાળે, તમામ બળવા યોગ્ય પદાર્થને વાળી શકે, દાહ્ય પદાર્થને વાળી શકે એટલી શક્તિ એમાં દેખાય છે કે નથી દેખાતી? તો તારા અલ્પ જ્ઞાનમાં પણ તને અનંત જ્ઞાનની શક્તિ દેખાવી, જેવી રીતે તે દેખાય છે તેવી જ રીતે આ દેખાવું જોઈએ. ઠીક છે, દાખલો તો સમજાય છે પણ છતાં દેખાતો નથી. આ પ્રશ્ન થઈ શકે કે દાખલો સમજાય છે કે તણખાને આપણે ગમે ત્યાં પડવા દેતા નથી, કપડા ઉપર પડે તો કપડા સળગાવે છે અને ગેસ તેલ ઉપર પડે તો ગેસ તેલને સળગાવે છે, ત્યાં સમજાય છે, અહીંયા નહીં સમજવાનું શું કારણ, અહીંયા કેમ સમજાતું નથી? દ્રષ્ટાંત સમજાય છે, આ વાત કેમ સમજાતી નથી? આ વાતને સમજવા માટે આ વાતના ઊંડાણમાં જવું જોઈએ, એટલો ઊંડાણમાં જવાનો પ્રયાસ નથી. જુઓ, જે અલ્પજ્ઞાન આપણે જેને કહીએ છીએ, તે અલ્પજ્ઞાન સતતપણે ચાલ્યા કરે છે કે નહીં? ક્યાંથી આવે છે જ્ઞાનનો પ્રવાહ, જે અંદર આત્મામાંથી ચાલતો જ રહે છે, ચાલતો જ રહે છે, નિરંતર ચાલતો રહે છે, અનંત કાળથી ચાલતો રહે છે, એનું શું કારણ? શા માટે એમ થાય છે કે અંદર કોઈ જ્ઞાનનો અખૂટ ભંડાર ભર્યો છે, અક્ષય ભંડાર ભર્યો છે, એમ ત્યાંથી પ્રતીત આવી શકે છે, ત્યાંથી એવી પ્રતીત આવી શકે છે? પણ એ પ્રકારે પોતાના પરિણામના ઊંડાણમાં જાય ત્યારે એ વાત સમજાય, અને એના માટે એને ઊંડાણમાં જવા માટે બહારથી બધેથી નબળું થવું પડે. પોતામાં ને પોતામાં પોતાનું ઊંડાણ હોવાથી બહારથી એને હંકેલો કરવો પડે. બહારની જંજાળમાં જે ઉપયોગ ફસાયેલો છે, એ જંજાળને ક્ષુદ્રતા સમજીને, એ નકામી છે એમ સમજીને, દુઃખદાયક છે એમ સમજીને જીવે, ત્યાંથી રસ ઉઠાવી લેવો પડે, ત્યાંથી પરિણામ નિરસ થાય, તો આ બાજુ અંદરમાં ઊંડા ઉતરવાનો રસ જાગે. અને એ પણ ક્યારે? કે જીવને એનાથી સુખ થવાનું છે, અનંત સુખ થવાનું છે, એવો વિશ્વાસ આવે ત્યારે. એ વિશ્વાસ પણ કેમ આવે પાછો પ્રશ્ન એ થાય કે વિશ્વાસ તો, વિશ્વાસ મૂકવાનો કોઈ ખાસ મુદ્દો હોય તો તે પ્રમાણિકતા છે. આપણા જે મિત્રાગી દેવગુરુ શાસ્ત્ર છે, એની નિર્દોષતા અને પ્રમાણિકતા ઉપર વિશ્વાસ આવે તો વાંધો નથી, પણ એના ઉપર શંકા આવે તો બીજો કોઈ ઉપાય નથી. આમ એ કહે છે, એ મારા હિતની વાત કહે છે, નિષ્ફળ છે, ફક્ત મારા હિત માટે કહે છે, સિવાય બીજું કોઈ કારણ નથી, એવું નિષ્કામપણે કહેનાર જગતમાં કોઈ હોય તો તે વિતરાગી દેવગુરુ શાસ્ત્ર છે, કે જે જગતના જીવોને નિષ્કામપણે સુખી થવાનો ઉપદેશ આપે છે. એ એમ કહે છે કે ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને તું જ્ઞાન, જીવની શક્તિ તો અવ્યક્ત પર્યાયમાં પણ વસ્તુને જાણવાની છે. આ તો વ્યક્ત પર્યાયની વાત કરી છે. આગળ જરા લઈએ, જીવની શક્તિ તો અવ્યક્ત પર્યાયમાં પણ વસ્તુને જાણવાની છે, વસ્તુના સામર્થ્યને જાણવાની છે, તો પછી વ્યક્ત પર્યાયમાં એ વસ્તુના સામર્થ્યને કેમ ન જાણી શકે? કેવી રીતે અવ્યક્ત પર્યાયમાં જાણે છે? કે બોમ્બ ફૂટ્યા વિના બોમ્બને જાણે છે કે નથી જાણતો? એની વ્યક્ત પર્યાય છે કોઈ? એમ કે ભાઈ આ જગ્યાએ મૂકેલી વસ્તુ છે, એ પોટકું દેખાય છે, કે કોઈ પથરા જેવું દેખાય છે, કે કોઈ ફૂટબોલ જેવું દેખાય છે, એ બોમ્બ છે. તો એને બોમ્બ દેખાય છે કે ફૂટેલો બોમ્બ દેખાય છે? ફૂટેલો દેખાય છે, વગર ફૂટે ફૂટેલો દેખાય છે. મુઠીઓ વાળાને ભાગે કે ન ભાગે, પાછળ જોવા ઉભો ન રહે. ત્યાં તો કહેનારની પ્રમાણિકતાને પણ ચેક કરતો નથી, એની પરીક્ષા કરતો નથી કે ભાઈ આને ખોટું કીધું હશે તો કે ખોટું કીધું હોય કે સાચું કીધું હોય, આપણે ઝેરના પારખા નથી કરવા. આપણને ભાગી જવામાં શું વાંધો? પણ જરૂરી કામ હોય તો ત્યાં શું કરો? લ્યો, જે જગ્યાએ ગયા હોય ત્યાં જરૂરી કામ હોય, કોઈ ન ઉભો રહે. એ જરૂરી કામ ગમે ત્યારે બીજી વખતે કરી લેશું, પણ અત્યારે તો અહીંથી ભાગી જવું જોઈએ. અવ્યક્ત પર્યાયમાં પણ એના સામર્થ્યનો વિશ્વાસ કરે છે જે, તો અહીંયા તો વ્યક્ત પર્યાયમાં એના સામર્થ્યનો વિશ્વાસ કરવો છે, અને તે પણ આંધળો વિશ્વાસ નથી કરવો, પણ અવલોકન કરીને વિશ્વાસ કરવો છે કે જ્ઞાનનું સતતપણું પ્રવાહિતમાં છે, તે જ્ઞાનના અક્ષય ભંડારના ભંડારને અને સામર્થ્યને બતાવે છે. માટે આ પાતાળ પાણી નીકળે છે કે નહીં, પેટ્રોલિયમ નીકળે છે, પાણી નીકળે છે, એ નીચે ભંડાર છે એમાંથી આવે છે ને, વગર મશીનરી ગોઠવે ત્યાં નીચે કઈ પંપ નથી લગાડ્યો, 2-3 હજાર મીટર નીચે કઈ મશીનરી તો ગોઠવી નથી, આપોઆપ બહાર આવે છે. પાતાળનું પડ ફૂટ્યું તો સડસડાટ બહાર ફોર્સથી આવે છે બહાર. એ ફોર્સ શું બતાવે છે? ત્યાં ઘણો જથ્થો ભરેલો છે એમ બતાવે છે. એમ આત્માના લક્ષણના કારણથી જે જ્ઞાન થાય તેમાં આનંદના ફુવારાનો ફોર્સ આવે છે. લક્ષણના કારણથી જ્ઞાન થાય, હો દરેક જગ્યાએ કહ્યું છે. જ્ઞાન થવું જ્ઞાન થવું જુદી વાત છે, અને લક્ષણના કારણે જ્ઞાન થવું જુદી વાત છે. પરમાગમ સારનું વચનામૃત 516. આવો જે ભગવાન આત્મા શું કહે છે, અરે પ્રભુતા એની ચમત્કારિક શક્તિઓ, પ્રભુતા અને એની ચમત્કારિક શક્તિઓ, એની ચમત્કારિક પર્યાયો જીવને એની ખબર નથી. આવો જે ભગવાન આત્મા, તેની ઊંડપની શી વાત કરવી, એના ઊંડાણની શી વાત કરવી. આ તો ગુરુદેવની શૈલી છે. પાતાળ કૂવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે તેમ લક્ષણા કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય, સ્વરૂપલક્ષ, સ્વરૂપ નિશ્ચય, ભાવભાષણ, અસ્તિત્વ ગ્રહણ, સ્વરૂપની ઓળખાણ અને નિશ્ચય, એને લક્ષ કહે છે. લક્ષણા કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાનના પાતાળ કૂવામાંથી શેરડા અને ફુવારા ફાટે છે, ફોર્સથી જ્ઞાન અંદરથી આવશે. એ સંવેગનો બીજો તબક્કો છે. પૂર્ણતાના લક્ષમાં સંવેગનો પહેલો તબક્કો છે, અને સ્વરૂપના લક્ષમાં, આત્માના લક્ષમાં સંવેગનો બીજો તબક્કો છે. એ સંવેગ બતાવવા માટે એમ કહે છે કે અંદરથી ફુવારા ફાટે છે. ફુવારા થાય છે એમ નથી કહેતા, ફુવારા ફાટે છે, એ ફોર્સ બતાવે છે. એવી રીતે આમ સામાન્યપણે જીવને જ્ઞાન થાય છે, અને લક્ષ્યપૂર્વક જ્ઞાન થાય છે એમાં બહુ મોટો ફેર છે. અનાદિથી જીવને સંસારનું લક્ષ્ય છે, તો એ બાજુનું જોર છે કે નહીં? સંસાર પરિણામોનું કેટલું જોર છે જીવને, કે શ્રી ગુરુ અને પરમ ગુરુ એવા તીર્થંકરો એ જોર મુકાવવા માટે ઉપદેશ અનેકવિધ પ્રકારે આપવા છતાં પણ એ આપણું જોર અત્યાર સુધી તો તૂટ્યું નહીં. ઓછું જોર છે? દિવ્ય ધ્વનિનો ધોધમાર ઉપદેશ સમવસરણમાં સાંભળ્યો છે, એક વાર બે વાર નહીં પણ અનંત વાર સાંભળ્યો છે, પણ સંસારનું જોર મીઠું નહીં. કેમ કે લક્ષ્ય છે સંસારનું, સંસારિક પદાર્થોનું અને સંસાર સુખનું લક્ષ્ય છે, તો એ જોર કાંઈ એમને મટે નહીં. હવે એમ કહે છે કે લક્ષ્ય અહીંયાથી ફરી જાય, અને પૂર્ણતાનું લક્ષ થાય, પૂર્ણ સુખનું, પૂર્ણ શુદ્ધિનું લક્ષ થાય, તો સંવેગનો પહેલો તબક્કો શરૂ થાય છે અને સ્વરૂપનું ભાવવાસન થાય તો સંવેગનો બીજો તબક્કો શરૂ થાય છે. એ બીજા તબક્કે એમ કહ્યું કે જ્ઞાનના ફુવારા ફાટે છે અંદરથી અને એમાંથી સ્વસંવેદન જ્ઞાન ઉપજે છે. આમ તો અનુભવાન છે, લક્ષ થયું છે, લક્ષ થયું છે, પણ પરમાર્થનો સ્પષ્ટ અનુભવાંશે લક્ષ થયું છે, એટલે વેદનથી જ લક્ષ થયું છે અને લક્ષથી પાછું વેદન આવવાનું છે ફરીને સ્વસંવેદન અનુભવમાં. જેને પૂર્ણ શુદ્ધિનું લક્ષ બાંધ્યું એને સ્વરૂપનું લક્ષ આવવાની યોગ્યતા થઈ ગઈ. જોકે ખરેખર તો પૂર્ણતાનું લક્ષ એ પૂર્ણ શુદ્ધ પર્યાય એવું જે નિર્વાણ પદ છે એ નિર્વાણ પદનું જ શિલાન્યાસ છે. નિર્વાણ પદ 14 ગુણ સ્થાન પછી 15મું સ્થાન છે સિદ્ધાલયમાં. 14 ગુણ સ્થાન અહીંયા પૂરા થાય નીચે મનુષ્ય લોકમાં, પછી નિર્વાણ પદમાં ઉપર સિદ્ધાલયમાં જાય આત્મા. એ 15મા માળનું શિલાન્યાસ અહીંયા પૂર્ણતાના લક્ષમાં છે. પાયો ત્યાં નાખ્યો છે. કેવો પાકો પાયો હશે? જેના આધારે નિર્વાણ પદ સાદી અનંતકાળ ટકે એનો પાયો કેટલો પાકો હશે? કે 128 નંબરનો કૃપાળુદેવનો પત્ર જોઈ લેવો. કોઈ પણ કિંમતે મારે મારું કામ કરવું છે, ગમે તેવા દુઃખ આવી પડો, ગમે તેવા ઉપસર્ગ પરેશા આવી પડો, ગમે તેવા આદિ વ્યાધિ ને ઉપાધિ આવી પડો, આવું મોટું મહાન કાર્ય છે અને તે પણ હું કરી શકું એવી પરિસ્થિતિ અને એવી શક્તિ મોજૂદ છે, પછી તો કરે છૂટકો હોય ને એમ કે છે. પછી એ કર્યા વિના મૂકે એવી એવી મૂર્ખતા કોણ કરે? પછી તો છોડે સમજાવવું જોઈએ. આત્મલક્ષે, આત્મકલ્યાણના લક્ષે એ વાત સમજાવવી જોઈએ કે અત્યારની મારી પરિસ્થિતિને મારી શક્તિ આ શિલાન્યાસ કરવા માટે પૂરેપૂરી પરિસ્થિતિ અને શક્તિ મોજૂદ છે મારી પાસે, તો એટલું તો ઓછામાં ઓછું કરી લેવું જોઈએ. નિર્માણ પણ અહીંથી 2500 વર્ષ થઈ ગયા એ વાતને અત્યારે સંભવ નથી, પણ એનું શિલાન્યાસ તો અહીંયા થઈ શકે છે. એ કર્યું એટલે યથાર્થતાનો જન્મ થયો. મુમુક્ષુની ભૂમિકાની યથાર્થતાનો જન્મ થયો, પછી એની સમજણ યથાર્થ અને એના અભિપ્રાયોમાં પણ યથાર્થતા ચાલુ થઈ ગઈ. યથાર્થતા પણ આવી અને યથાર્થતાને આગળ વધવા માટેનો સંવેગ પણ આવ્યો. બસ ગાડી ઉપડી, ગાડી પ્લેટફોર્મ છોડીને વેગમાં આવશે, ગતિ પકડશે. હવે અત્યારે જે પરિણામોની ગતિ સંસાર તરફ ચાલતી હતી એ જ પરિણામોની ગતિ હવે પૂર્ણતા એટલે મોક્ષ તરફ ચાલવા લાગશે. કેમ કે ધ્યેય થયું, એ સાધ્ય થયું. જ્યાં સાધ્ય નિશ્ચિત થયું અને લક્ષ્યમાંથી સાધ્ય ખસતું નથી ત્યાં તે પરિણામોને સાધન પણ અંગીકારથી જાય છે. કેમ કે સાધ્ય સાધનની સંધિ છે, સાધ્ય વિના સાધન કોનું? કોઈ સાધ્ય વિના સાધન ગણી શકાતું નથી. હાજી 608માં ને, હા 608માં કેટલામું નામ છે ધીરુભાઈ? કેટલામું છે? હા ધીરુભાઈ નું નામ પહેલું છે એમ આવે અંદર થી, કેવી રીતે આવે? મારું નામ પહેલું છે એમ આવે અંદર થી. પછી બીજું ત્રીજું આવે એનો બહુ અફસોસ નહીં, પણ અંદર થી તો પહેલું જ આવવું, એવો ઉત્સાહ આપવો જોઈએ. ઉત્સાહિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે કે નહીં? પણ કદાચ એવો એવું આવ્યું હોત એક જ જીવ જાય 6 મહિનામાં તો પણ આપણો જ નંબર લગાવવાનો હતો એમ કે છે. બીજા કોઈની વાત એમાં નથી. અંદર થી તો એમ જ આવવું જોઈએ, અંદર થી તો એવું જ આવવું જોઈએ. બરાબર. કેટલો ઉત્સાહ! જ્યાં જીવને એવો ઉત્સાહ આવ્યો ત્યાં માર્ગ સરળ અને સુગમ થઈ જાય છે. કેમ કે એનો ઉત્સાહ અંદરમાં માર્ગ કરી દે છે, ગોતી લે છે, સૂઝબૂઝ આવતી જાય છે, માર્ગ પ્રાપ્તિની સૂઝબૂઝ આવતી જાય. નહીતર વચન તો એટલું જ છે અહીંયા દીપચંદજી સાહેબનું કે ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે, ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે. 4 શબ્દનું વચન છે. જ્યાં ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે એટલે મોક્ષ માર્ગ ચાલો. કેવી રીતે જાણે એની સૂઝ ક્યારે આવે? જાતે પૂર્વ તૈયારી આવે એટલે સૂઝ. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુ છે ત્યારે એને જાણવાની વાત કરે છે ને, વાત કરે છે અનુભવી પુરુષ. દીપચંદજી મહાન જ્ઞાની પુરુષ થયા. આજથી 250 વર્ષ પહેલા જયપુર પાસે આમેરનો કિલ્લો છે, ત્યાં પહેલાં રાજસ્થાનની રાજધાની ત્યાં હતી, અત્યારે જયપુરમાં છે પણ પહેલાં ત્યાં હતી, ત્યાંય થયા. અને અધ્યાત્મના અને સિદ્ધાંતના પ્રખર જ્ઞાની થઈ ગયા. પુણ્યયોગ નહોતો એટલે મેં એમ લખતા ગયા કે મારી વાત કોઈ અત્યારે સાંભળતો નથી એટલે લખતો જાઉં છું, પણ અજબ ગજબની વાતો લખતા ગયા છે. અનુભવની બહુ સારી વાતો લખે. એક અનુભવ પ્રકાશ ગ્રંથ અનુભવ કરાવવા માટે પર્યાપ્ત છે, ફેંસલો કરી નાખે એવો છે. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુ છે ત્યારે એને જાણવાની વાત છે ને. હું એમ કે મને મારો આત્મા ગોત્યો જડતો નથી, મારો આત્મા મને, મારું સ્વરૂપ મને મળતું નથી, જડતું નથી, શોધું છું પણ મળતું નથી, તો ઊભો રહે, ક્યાં શોધે છો? તારા આત્માને તું ક્યાં શોધે છો? કે દેહમાં ને રાગમાં તો એ છે નહીં, માટે ક્યાં ગોત્યો જડે હું નથી, તો ક્યાં છે? કે ઉપયોગમાં છે. ઉપયોગ તો પ્રકાશ સ્વરૂપ છે, અજવાળું છે, ત્યાં વસ્તુ અંધારે પડી નથી. જો વસ્તુ અંધારામાં પડી હોત તો ગોતવાની મુશ્કેલી હોત, પણ અજવાળે વસ્તુ પડી છે એટલી સગવડને સુવિધા છે તો પછી વસ્તુ કેમ ન જડે? કે જડે ક્યારે? જડે કે ગોતે ત્યારે? શોધવાની તીવ્ર વૃત્તિ હોવી જોઈએ. અને ક્યાંય બીજે ગોતવાની નથી, પોતાના ને પોતાના ઉપયોગમાં એને ગોતવાની છે વસ્તુ. જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ત્યાં જ ગોતવી, અને એ સ્થાન છોડીને બીજે ક્યાંય ગોતવી નહીં. જેમ કોઈ આપણને એમ કહે કે તમારા ખેતર કે વાડીમાં ફલાણી જગ્યાએ આ લીમડાના થડ પાસે અખૂટ નિધિનો ભંડાર ભરેલો છે, તો પછી બીજે ક્યાંય ખોદવાની વાત નથી. પછી ક્યાંય બીજે ખોદે ન ખોદે, થોડું ખોદ્યું તો ભાઈ નથી જડતું, તો કે હજી ખોદો, તો નથી જડતું કે હજી ખોદો, છે એ વાત નક્કી છે. જોનારે એના જ્ઞાનમાં જોઈને કહી દીધું, ઊંડે જાતા મળે છે. એમ અહીંયા પણ જોનારે જ્ઞાનમાં જોયું છે કે તારી વસ્તુ તારા ઉપયોગમાં છે. જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તું ત્યાંને ત્યાં તેની શોધ કર, અને એ શોધનું ક્ષેત્ર બદલીશ નહીં, બીજે ક્યાંય બીજા ખેતરમાં ક્યાંય શોધ કરીશ નહીં. ચાલુ જ છે, જ્ઞાનના અજવાળે વસ્તુ પડી છે, અને શોધવાથી સહજ માત્રમાં મળે એવી છે. ફક્ત જીવે બીજી જંજાળમાંથી ઉપયોગને નિવૃત્ત કરવો જોઈએ એટલી વાત છે, નહીતર લફરાના પણ પાર નથી. જીવને લફરાના પણ પાર નથી, અને પોતાનું આત્મકલ્યાણ કરવાની ફુરસદ પણ નથી મળી, અનંતકાળ સુધી તો નથી મળી. અત્યાર સુધી કલ્યાણ નથી થયું એ એમ બતાવે છે કે આપણને અત્યાર સુધી ફુરસદ મળી નથી. હવે જો હિત બુદ્ધિ આવી હોય તો નાની પુરુષો એમ કહે છે કે ભાઈ તારા ઉપયોગમાં તારી વસ્તુ છે, વસ્તુ છે એટલે પરમાત્મ પદ છે, પરમેશ્વર પદ છે, એને તું ત્યાંથી જાણી લે, જાણતા જ તને તેનો અનુભવને પ્રાપ્તિ થશે. અરે એક ક્ષણાર્ધનો અડધી ક્ષણનો અનુભવ તારા અનંત ભવનો ભૂક્કો બોલાવી દેશે. જેમ એક તોપના ગોળે ગમે એવો કિલ્લો તૂટી જાય, એમ અડધી ક્ષણનો અનુભવ તોપના ગોળા જેવો છે. પા ક્ષણનો અનુભવ અડધી નથી, આ તો અધી ચોથા ગુણતાને તો અડધી સેકન્ડે નથી, પા સેકન્ડનો અનુભવ અનંત ભવનો નાશ કરે છે. તારી વસ્તુની તાકાત કેટલી, આખી વસ્તુની તાકાત કેટલી. કોઈ પદ લખીને મોકલ્યું છે તો સમય નથી, પદ લખીને મોકલ્યું છે. બસ આટલું છે, પડખું ફરવાની વાત છે. તારે પડખું કરવટ બદલવા જેટલી વાત છે. ઊંધો પીડ્યો છું, જરાક સવળો થઈ જાય. મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એવી સોનેરી તક સબ અવસર આ ચુકા હે. દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષના વચનો મનુષ્ય ભાવ જૈન ધર્મ અને તંદુરસ્તી બધું પ્રાપ્ત થાય એવી સબ અવસર આ ચુકા હે. જીવ કરે એટલી વાર છે, કરવાનો એને નિર્ણય કરવો જોઈએ, નિર્ધાર કરવો જોઈએ.
This is
નમઃ।